આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/ગુજરાતી પર.
નમસ્કાર મિત્રો, પ્રસ્તુત છે 6 જાન્યુઆરી મંગળવારની રાત સુધીના ભારતના સમાચાર. વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોને એમના નિવાસસ્થાનેથી અમેરિકા ભેગા કરવાની લશ્કરી કારવાઈ બાદ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ક્યુબા જેવા દેશોને ચેતવણી આપી છે, તો ભારત સામે પણ વધુ એકવાર જલદ ટેરિફની ધમકીનો નવો ડોઝ આપ્યો છે. રવિવારે વોશિંગ્ટનમાં કેટલાક પત્રકારો સાથેની વાતચીતમાં એમણે શબ્દો ચોર્યા વગર કહ્યું હતું કે ભારતે મને ખુશ રાખવા રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું સદંતર બંધ કરવું પડશે, અન્યથા હું બહુ જલ્દી ભારત પર વધુ ટેરિફ લાગુ કરવાનો નિર્ણય લઈશ. ટ્રમ્પે કહ્યું હતું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હું મારા મિત્ર ગણું છું અને મોદી જાણે છે કે રશિયા પાસેથી ક્રૂડની ખરીદી ચાલુ રાખવાના એમના નિર્ણયથી હું નારાજ છું. ટ્રમ્પ પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા ત્યારે અમેરિકી સેનેટના સભ્ય લિન્ડસે ગ્રેહામ એમની સાથે હતા. ગ્રેહામે કહ્યું હતું કે ગયા મહિને એ ભારતના રાજદૂતને મળ્યા ત્યારે એમણે ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું ઓછું કર્યું હોવાનો સંકેત આપ્યો હતો અને એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે હું ભારત પરની ટેરિફ ઓછી કરવા માટે અમેરિકી પ્રમુખને સૂચવું. લિન્ડસે ગ્રેહામે એ વખતે ટ્રમ્પની હાજરીમાં જ કહ્યું હતું કે ભારત સામેની ધમકી કારગત નીવડી છે અને એને કારણે જ ભારતે રશિયા પાસેથી તેલની ખરીદીમાં કાપ મૂક્યો છે. જોકે એ તબક્કે જ ટ્રમ્પે ભારત સામે વધુ ટેરિફની વાત ઉચ્ચારી. શ્રોતાજનોના ખ્યાલ હશે જ કે અત્યારે ભારતથી અમેરિકા મોકલવામાં આવતી ઘણી ચીજો પર અમેરિકા 50% ટેરિફ વસૂલે છે. એને કારણે લાંબે ગાળે ભારતથી અમેરિકાની નિકાસ પર પ્રતિકૂળ અસર પડવાની શક્યતા છે. યોગાનુયોગ ટ્રમ્પના નિવેદનના બીજા જ દિવસે એક યુરોપિયન થિંકટેકનો અહેવાલ બહાર આવ્યો છે જે સૂચવે છે કે ફેબ્રુઆરી 2022માં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો અને એના પર અમેરિકા તથા બીજા દેશોએ આર્થિક પ્રતિબંધ મૂક્યા, ત્યારથી ભારતે રશિયા પાસેથી અત્યાર સુધી કુલ 144 અબજ યુરોના મૂલ્યનું ક્રૂડ ઓઇલ ખરીદ્યું છે. આ ઉપરાંત ભારતે આશરે 4.5 વર્ષના ગાળામાં રશિયા પાસેથી 18 અબજ યુરોનો કોલસો પણ ખરીદ્યો છે. અલબત્ત ભારતની ખરીદી ચીન કરતાં ઘણી ઓછી છે. ચીને ફેબ્રુઆરી 2022થી અત્યાર સુધી રશિયા પાસેથી આશરે 2094 અબજ યુરોનું ક્રૂડ, નેચરલ ગેસ તથા કોલસાની ખરીદી કરી છે. નવાઈની વાત તો એ છે કે રશિયા સામે આર્થિક નિયંત્રણ મૂકનારા યુરોપિયન યુનિયનના દેશો સુદ્ધા રશિયા પાસેથી તેલની ખરીદીમાં ભારતને ટપી ગયા છે. ખાસ તો હંગેરી અને સ્લોવેકિયા જેવા દેશ રશિયન ક્રૂડ ખરીદે છે જે પ્રોસેસ થઈને અંતે તો યુરોપના બીજા દેશમાં જાય છે. યુક્રેન યુદ્ધ અગાઉ ભારત રશિયા પાસેથી ક્રૂડની બહુ ખરીદી કરતું નહોતું, પરંતુ અમેરિકી પ્રતિબંધને ખાળવા માટે રશિયાએ તદ્દન સસ્તા ભાવે ક્રૂડ ઓઇલ વેચવાનું શરૂ કર્યું, જેનો લાભ લઈ ભારતે એના પાસેથી તેલની આયાત એની કુલ જરૂરતના 40% જેટલી પહોંચાડી ક્રૂડનું આયાત બિલ ખાસ્સું નીચું લાવી દીધું હતું. એના કારણે 3 વર્ષમાં વિદેશી હુંડિયામણની જે બચત થઈ એમાંથી જ સરકારે GST માં મોટે પાયે રાહત આપી છે. જોકે અમેરિકાએ ગયા ઓગસ્ટમાં ભારત પર ટેરિફ લાગુ કર્યા પછી ભારતે તબક્કાવાર રશિયા પાસેથી એની ખરીદી 25% જેટલી ઘટાડી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સામે નિમ્ન કક્ષાના ઉચ્ચારણ કરવા બદલ દિલ્હીની પ્રતિષ્ઠિત વિશ્વવિદ્યાલય JNU એટલે કે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થી આગેવાનો સામે આકરા પગલાં લેવામાં આવશે. સોમવારે સાંજ પછી યુનિવર્સિટીમાં એક કાર્યક્રમ દરમિયાન અમુક વિદ્યાર્થીઓએ મોદી અને અમિત શાહ સામે વાંધાજનક નિવેદન કર્યા હતા. વર્ષ 2020ના ફેબ્રુઆરી મહિના દરમિયાન કેન્દ્ર સરકારે નાગરિકતા સુધારણા ધારો એટલે કે CAA અમલમાં મૂક્યો, જેના વિરોધમાં દિલ્હીના અમુક વિસ્તારોમાં ભારે હિંસા થઈ હતી. એ માટે દિલ્હી પોલીસે JNUના 2 માજી વિદ્યાર્થી ઉમર ખાલિદ અને સરજીલ ઇમામ સામે ગુનો દાખલ કર્યો હતો. ગઈકાલે આ બંનેની વધુ એક જામીન અરજી દિલ્હી અદાલતે નકારી કાઢી. ખાલિદ અને સરજીલ ઇમામની ધરપકડને 6 વર્ષ પૂરા થવા નિમિત્તે સોમવારે JNUમાં એક કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠનના અમુક આગેવાનો ભારતીય ન્યાયતંત્રની નિષ્પક્ષતા સામે સવાલ ઉભો કરવા ઉપરાંત મોદી અને શાહ વિશે એલફેલ બોલ્યા હતા. JNUના વ્યવસ્થાપકોએ પોલીસને આ કાર્યક્રમમાં થયેલા ભાષણો વિશે જાણ કરી હતી. અને કહ્યું હતું કે કોઈ વિદ્યાર્થીએ યુનિવર્સિટીના નિયમો ઉવેખ્યા હશે અને સામાન્ય શિષ્ટાચારનું ઉલ્લંઘન કર્યો હશે તો એમની સામે શિસ્તભંગના પગલાં લેવાશે અને એમને યુનિવર્સિટીમાંથી કાઢી મૂકવામાં આવશે. યુનિવર્સિટીના એક પ્રવક્તાએ કહ્યું હતું કે વાણી સ્વાતંત્ર્ય એ દેશના દરેક નાગરિકને મળેલો બંધારણીય અધિકાર છે, પરંતુ કોઈની લાગણી ઉશ્કેરે કે દેશના સન્માનનીય મહાનુભાવો સામે હીનકક્ષાની વાત કરવામાં આવે એ અક્ષમ્ય છે અને યુનિવર્સિટી આવી રાષ્ટ્ર વિરોધી હરકત ચલાવી નહીં લે. સમાચાર બુલેટિનમાં હવે આગળ વધીએ અને વાત કરીએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સતત વણસી રહેલા સંબંધની, જેને કારણે સૌથી વધુ સહન કરી રહ્યા છે બાંગ્લાદેશમાં રહેતા હિન્દુ પ્રજાજનો. છેલ્લા કેટલાક દિવસોમાં બાંગ્લાદેશમાં 5 હિન્દુ નાગરિકોની હત્યા કરવામાં આવી છે, એમાં એક વેપારી તથા એક અખબારના પત્રકારનો પણ સમાવેશ છે. ગયા શનિવારે બાંગ્લાદેશના સરિયતપુરમાં દવાની દુકાન ધરાવતા ખોકોન દાસને ઘેરી લઈ કેટલાક યુવાનોએ એમના પર ચાકુના વાર કર્યા હતા અને પછી એમને જીવતા સળગાવી દેવા પ્રયાસ કર્યો હતો. ખોકોન દાસ જેમ તેમ ત્યાંથી ભાગી જાન બચાવવા તળાવમાં કૂદી પડ્યા હતા, જોકે પાછળથી એમનું મૃત્યુ થયું હતું. એ પછીના બીજા દિવસે ઓર એક હિન્દુ યુવાનની હત્યા થઈ. આ ઘટનાઓ નજર સામે આવતા ભારતે ફરી એક વખત બાંગ્લાદેશના સત્તાવાળાઓને લઘુમતી હિન્દુ પ્રજાના રક્ષણ માટે અપીલ કરી છે. દરમિયાન આવતા મહિને બાંગ્લાદેશમાં યોજાનારી સંસદની ચૂંટણીમાં એક હિન્દુ આગેવાનને ભાગ લેતા રોકવામાં આવ્યા હોવાનો કિસ્સો પણ બહાર આવ્યો છે. ગોવિંદ ચંદ્ર પ્રમાણિક નામના નેતાએ કહ્યું હતું કે એમણે ગોપાલગંજ મતદારસંઘમાંથી ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ એમનું નામાંકન પત્ર રદ કરવામાં આવ્યું છે. ગોવિંદ પ્રમાણિકના જણાવ્યા પ્રમાણે ગોપાલગંજ મતદારસંઘમાં 3 લાખ મતદારોમાંથી 51% વધુ હિન્દુ છે, એટલે એમનો વિજય નિશ્ચિત હતો. આ જ કારણે એમને ચૂંટણીના મેદાનમાંથી બહાર કાઢી નાખવામાં આવ્યાનો આક્ષેપ પણ એમણે કર્યો હતો. અને આ વચ્ચે ઓર એક વિવાદ બે પડોશી દેશોમાં સળગ્યો છે, એ છે ક્રિકેટના મામલે. ગયા મહિને આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે થયેલી હરાજીમાં બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનની કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમે ખરીદ્યો હતો. બાંગ્લાદેશમાં હિન્દુઓ સાથે ગેરવર્તનના કિસ્સા બનવાને કારણે કેટલાક હિન્દુ સંગઠનોએ મુસ્તફિઝુર રહેમાનને આઈપીએલમાં રમવા દેવામાં ન આવે એવી માંગણી કરી હતી. ભારતીય જનતા પક્ષના અમુક નેતાઓએ તો શાહરૂખ ખાનને પણ નિશાન બનાવ્યો હતો. છેવટે લોક આક્રોશને ધ્યાનમાં લઈ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મુસ્તફિઝુર રહેમાનને છૂટો કરવા માટે KKR એટલે કે કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમને જણાવ્યું હતું. એ પછી કોલકાતાની ટીમે મુસ્તફિઝુર રહેમાન સાથેનો કોન્ટ્રાક્ટ રદ કર્યો, જોકે એને મુદ્દો બનાવી હવે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ક્રિકેટ કાઉન્સિલને પત્ર લખ્યો છે કે વર્તમાન સ્થિતિમાં ભારતમાં યોજાનારી T20 વર્લ્ડ કપની મેચોમાં એના ખેલાડીઓની સલામતીનો સવાલ ઊભો થઈ શકે છે, એટલે બાંગ્લાદેશની તમામ મેચ હવે ભારતને બદલે શ્રીલંકામાં યોજવામાં આવે. ભારત અને શ્રીલંકા આ વર્લ્ડ કપના સહ આયોજક છે અને પાકિસ્તાનની તમામ મેચ તો આમ પણ શ્રીલંકામાં જ રમાવાની છે. હવે બાંગ્લાદેશની 4-4 લીગ મેચ પણ લંકામાં યોજાય એવી શક્યતા છે.
લાઇક શેર કોમેન્ટ કરો SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.